તારીખ 6/1/1985 શ્રી પરમાગમસાર બોલ નંબર 799 800 અને 801 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 468
બહુ દુઃખ સહન કરે તો નિદ્રા થાય એમ માનનાર ધનને દુઃખદાતા માને છે. તમામ ચાલતા સંપ્રદાયોમાં આવી સ્થિર માન્યતા છે. પ્રચલિત માન્યતા એવી છે કે ધર્મ બુદ્ધિથી દુઃખ સહન કરવામાં આવે એટલે વ્રત નિયમ સંયમ તપ વગેરે કરતા સિદ્ધપણે લૌકિકમાં દુઃખ માનવામાં આવ્યું છે. એવા દુઃખરૂપ પરિણામ થાય એ દુઃખરૂપ પરિણામ થાય તો પણ ભલે થાય, અમે જે નક્કી કર્યું છે એ પ્રમાણે તો સંયમ એ વગેરે કરવું છે એમાં છોડવાનો પ્રશ્ન નથી. અમારી દ્રઢતા છે, અમારી ટેક છે, તેથી ભલે દુઃખી થઈએ, ભલે દુઃખ લાગે, દુઃખ થાય, દુઃખ સહન કરવું પડે, અસાતા સહન કરવી પડે, પણ એમાંથી એમ કરતા લાભ છે. લાભ છે એટલે નિર્જરા થાય છે. શા માટે એમ કરે છે? પરિણામમાં દુઃખ થતું હોવા છતાં, આકુલતા થતી હોવા છતાં, એ આકુલતા થાય તો પણ નિદ્રા થાય છે માટે તે આકુલતા સહન કરવી. શરીરમાં પ્રતિકૂળતા સાતા થાય તો સહન કરી લેવી, કેમ કે એના પરમાં નિદ્રા થાય છે. એને શું માન્યું? એમ માનનારે ધર્મને દુઃખદાયક માન્યો છે. ધર્મ છે એ સુખ સ્વરૂપ છે, સુખનું કારણ છે, એ વાત ઉલટી થઈ ગઈ અને ધર્મ છે એ દુઃખદાયક છે એમ એને માની લીધું છે. એટલે ધર્મનું સ્વરૂપ એ સમજ્યો નથી, અથવા વ્રત નિયમ સંયમવાદી પાળે છે તે અજ્ઞાનપણે નિર્જરા નહીં થતી હોવા છતાં અને આકુલતા થાય ત્યાં પાપ બંધ થતો હોવા છતાં, આકુલતા થાય ત્યારે શું પરિણામ નથી રહેતા પણ કસાયની તીવ્રતાનો પરિણામ થાય છે, તો પણ ત્યાં ધર્મ થાય છે એમ નિર્જરા થાય છે એમ અજ્ઞાનપણે માને છે. એને ધર્મ તો થતો નથી પણ એની માન્યતા વિપરીત થાય છે. એ વિપરીત માન્યતાનો મોટો દોષ પણ ત્યાં ઉત્પન્ન થાય છે. એ ધર્મને દુઃખદાતા માને છે, દુઃખ માને તો અસાતા કર્મ બંધાય છે. ત્યાં પાછું એને સાતા કર્મ પણ બંધાતું નથી પણ આકુલતાના નિમિત્તે અસાતા કર્મ બંધાય છે. ત્યારે એમ કહે છે કે ખરેખર ધર્મમાં તો ઈચ્છા તૂટીને નિરંતર અતિન્દ્રિય શાંતિનો લાભ છે. આ ધર્મનું સાચું સ્વરૂપ છે. એને સમજ્યા વિના અને યથાવિધિએ તેને અંગીકાર કર્યા વિના એમને કોઈ પણ પ્રકારે પોતાની મતિ કલ્પનાથી ચાલે તો એને ધર્મ થવાને બદલે અસાતા કર્મ અને પાપ કર્મનું બંધન થાય છે. પુણ્ય રહેતું નથી,
પુણ્ય પણ રહેતું નથી, અસાતા બંધાય.
સામાન્ય રીતે સંપ્રદાયમાં અજ્ઞાનપણે જે દીક્ષા લેવાનો પ્રવાહની વૃદ્ધિ થઈ છે એમાં પણ એવી પ્રચલિત માન્યતા છે કે દુઃખ સહન કરીને ધર્મ કરવો જોઈએ અને એનાથી નિર્જરા પ્રાપ્ત કરવી જોઈએ. આવી એક માન્યતા છે કે ચારિત્ર વહન કરવું, ચારિત્ર પાળવું એ તો લોઢાના તેણા ચાવવા બરાબર છે. લોઢાના તેણા ચાવે તો વેદના થાય, દુઃખ થાય, અસાતા થાય, તો ભલે અસાતા થાય પણ એનાથી ધર્મ થાય છે, નિર્જરા થાય છે, માટે તે કરવા યોગ્ય છે. તો એને કહે છે કે ધર્મમાં તો ઈચ્છા તૂટે છે, વિકરાગ દશા પ્રગટ થતા રાગ અને દ્વેષ બંને પ્રકારના વિકારી પરિણામ મટે છે, અભાવ થાય છે, એ રીતે ધર્મ થાય છે. ગ્રહસ્થોની વાત તો એક બાજુ રાખીએ, પણ બહુ ભાગ દીક્ષા લેનાર કહેવાતા સાધુઓને પણ રાગ ને ઈચ્છા વિનાનો જૈન ધર્મ છે એની ખબર નથી, અથવા રાગ દ્વેષ રહિત માત્ર જ્ઞાતા દ્રષ્ટા પણ કેવું હોય, વિતરાગતા કેવી હોય, અધ્યાત્મથી ઉત્પન્ન થયેલી ઉદાસીનતા કેવી હોય, અધ્યાત્મથી જનની અકેલી ઉદાસીનતા એ ત્રીજા ભાવની ખબર નથી. એમ તો ભગવાનનું સ્મરણ કરીએ તો એમાં અધર્મ શું? એ તો અરિહંત દેવનું, સિદ્ધ પરમાત્માનું, ઈષ્ટદેવનું સ્મરણ છે, આપણા દેવનું સ્મરણ છે. એમાં રાગ તો એટલો વિકલ્પ થાય એટલો તો રાગ હોય જ ને. અને આત્માનો વિચાર કરીએ, સ્વરૂપ ચિંતન કરીએ, અથવા ધાર્મિક સાહિત્યનું અધ્યયન કરીએ તો ત્યાં વિચાર વિકલ્પ ચાલે એટલો રાગ તો હોય જ ને. એટલો રાગ થાય તો એમાં શું? તો એવું તો કાંઈ સાવ કંઈ રાગ ખરો મૂકી જાય. જે કાંઈ કરવામાં આવે એમાં તે કાર્ય કરવાનો વિકલ્પ ને રાગ રહે, કાંઈ રાગ ખરો મૂકી જાય. આવો સામાન્ય સમજણ હોય છે. રાગ ને દ્વેષ રહિત વિતરાગ દશારૂપ માત્ર ધર્મ છે, એ જ ધર્મનું સ્વરૂપ છે. રાગ દ્વેષ સમ્યક પ્રકારે અભાવ કરીને મટાડ્યા હોવાથી તેના ઉપર વિજય મેળવ્યો તેથી તેને જૈન ધર્મ કહેવાય. એ વિષય ચાલતા પ્રવાહમાંથી નીકળી ગયો, બંધ થઈ ગયો એ પરિસ્થિતિ. ગુરુદેવે એ વાતનું સ્પષ્ટીકરણ કર્યું. આ સુભાષ પરિણામ છે એ કોઈ ધર્મનો સ્વરૂપ નથી, ધર્મનો વિષય નથી. પૂજા, ભક્તિ, દયા, દાન, દયાનું તો બહુ જ જૈન ધર્મમાં પરદયાનો પણ વિસ્તાર બીજા સંપ્રદાય કરતા વિશેષ છે. એનું મહત્વ પણ વિસ્તાર હોવાથી વધારે દેખાય છે, તો એને ધર્મ માન્યો છે. ઊંડા ઉતર્યા નથી એને ધર્મ માન્યો છે. દયા, દાન, પૂજા, ભક્તિ, શાસ્ત્ર સ્વાધ્યાય, તીર્થયાત્રા કરવી, જપતપ કરવા, એ પ્રકારના જેટલા રાગ થાય સમ્યક શ્રદ્ધા શૂન્ય, સમ્યક જ્ઞાન શૂન્ય, આ બધા પ્રકારના જે રાગ થાય એને ધર્મ માનવામાં આવ્યો. એ ધર્મ નથી એમ કહ્યું એટલે સરભરાટ થયો. અમે કરીએ છીએ શું ખોટું છે, આટલા બધા કરીએ છીએ શું ખોટું છે, આવા મોટા મોટા અમારા કહેવાતા શું સમજતા નથી અને તમે સમજો છો, એ પછી ધમાલ થયો. સત્યનું પ્રતિપાદન છે એ પોતાની પદ્ધતિથી ચાલુ જ રાખ્યું. જે લાયક જીવો હતા એને એમ થયું કે વાત તો શુભ અને અશુભ ભાવ કરતા વિતરાગતાની જે વાત આવે છે એ ન્યાયપૂર્ણ છે અને ઊંચી વાત છે, આત્માને હિતની વાત છે. અને ખરેખર શાંતિ જોતી હોય તો રાગરહિત દશા થયા વિના શાંતિ મળે નહીં. જો એવું કહેવામાં આવે છે તો એ બિલકુલ ન્યાય પ્રાપ્ત છે. યુક્તિથી પણ એમ જ સિદ્ધ થાય છે. યુક્તિ એટલે પ્રયોગ કરે કે કોઈ પણ રાગમાં એ ટકી નથી શકતો. ગમે તેટલો એને રાગ સુહાતો હોય તો પણ એનો થાક લાગે છે, એની આકુલતા એને સરવાળે સમજાય છે, અનુભવ ગોચર થાય છે અને એ રાગની પ્રવૃત્તિ એને છોડવી પડે છે. આમ અનુભવથી, યુક્તિથી, આગમથી, ન્યાયથી, બધી રીતે તારી બાજુના પડખા ખોલીને સ્પષ્ટ કર્યું. સંમત કરે એવું કોઈ જગતની અંદર નિયમ નથી કે સત્યનો પ્રકાશ થાય એટલે બધા જ એને સ્વીકારે એવું જગતની અંદર ક્યાંય નિયમ નથી. ન સ્વીકારે સ્વતંત્રતા પણ જીવોની યોગ્યતાની સમજવી જોઈએ. અને ન સ્વીકારે તો ન સ્વીકારે, એ સ્વીકારે બીજા સત્યને સ્વીકારે એવી અપેક્ષાની તારે શું આવશ્યકતા છે? સત્યને સત્ય લાગતા તું સ્વીકાર એટલું તારા માટે બસ છે. બીજા સ્વીકારે એની આવશ્યકતા પોતાને તો એની અપેક્ષા હોઈ શકે. એટલે જ્ઞાનનું નિર્લેપ છે એનું કારણ. ભલે શાસનમાં દાખલ થયેલા જીવો જ્ઞાનીઓમાં પુણ્ય હોય તો અનુશાસનમાં રહે, પુણ્ય ન હોય તે પ્રકાર હોય તો અનુશાસનમાં ન પણ રહે, તો પણ જ્ઞાનીને એની અપેક્ષા નથી. ન તો અનુશાસનમાં રહે તેની કે ન રહે તેની, એ પોતાના રસ્તે ચાલ્યા જાય છે, સત્યનો પ્રકાશ કરતા જાય છે. આ માર્ગ છે, આ હિતનો ઉપાય છે. ચાલવું હોય તો ચાલો, જેને હિત કરવું હોય નહીં ચાલવું હોય તો એના માટે કોઈ વિશેષ વાત કહેવાની રહેતી
નથી.
તેથી તેમનું ધર્મ વિષય પ્રતિપાદન છે એ પણ કોઈ પણ પ્રકારની અપેક્ષા વિનાની હોય છે. કેમ કે પોતે ધર્મ કરવા માગે છે, ધર્મ પરિણિત થયા છે, સર્વ પ્રકારની ઈચ્છા તોડવા માગે છે. ત્યાં સુધી કે સત્યનો પ્રકાશ કરવો એવા વિકલ્પને પણ એ તોડવા માગે છે અને નિરંતર નિર્વિકલ્પ રહેવા માગે છે. ભગવાનની પ્રતિમા એ સૂચવે છે, જો અમે સ્થિર થઈ ગયા અમારા આત્મામાં, માટે તમે પણ અમારી જેમ આત્મામાં સ્થિર થઈ જાઓ. વાણીના ઉચ્ચારણ વિના પણ એવો બોધ એમાંથી સ્વયં મળે છે. એ અતિન્દ્રિય શાંતિ, એ જ ઈચ્છાને, વિકલ્પને, રાગને તોડનાર છે, એ જ ધર્મનું સ્વરૂપ છે. એવી શાંતિનો લાભ થાય ત્યારે એને ધર્મલાભ થયો કહેવાય, એ સિવાય ધર્મલાભ થયો એ વાત રહેતી નથી. તેથી દુઃખ સહન કરવું તે ધર્મ છે એવી જે પ્રચલિત માન્યતા છે તે મિથ્યા માન્યતા છે. તકલીફ તો એ થાય છે કે ચાલતી પ્રણાલિકા, ચાલતી પદ્ધતિ, સંપ્રદાય પદ્ધતિ, સંપ્રદાય પરંપરા, એમાં રહેલા મિથ્યા પ્રકારને જ્યારે સ્પષ્ટ કરવામાં આવે છે ત્યારે મુખ્યત્વે એ શ્રદ્ધાનું સ્થાન હોવાથી અને એ પરિણામમાં મર્મસ્થાન હોવાથી ત્યાં પ્રહાર આવે છે. સત્યના પ્રકાશનનો પ્રહાર એની યોગ્યતાને પ્રકાશિત કરે છે અથવા યોગ્યતાને ત્યાં એ કાર્યગત કરે છે. જો યોગ્યતા કંઈક હોનહાર સારી હોય ને યોગ્યતા સારી હોય તો એનું સત્ય સાંભળીને જીવ અસત્યને કેટલાક અસત્યને છોડનાર જીવોમાં હોય છે, કેટલાક એ સત્યને વિરોધ કરનાર જીવો પણ એમાં હોય છે. બંને પ્રકારના જીવો સત્યના પ્રકાશન કાળે અનાદિથી છે. ભગવાન જસદેવ સ્વામીની પ્રથમ ધર્મ દેશના દિવ્યધ્વનિ ઉત્પન્ન થઈ અને નર્ક ગતિ અહીંયા આ ભરત ક્ષેત્રમાં ખુલ્લી નહોતી તે ખુલ્લી ગઈ. કેમ કે એ પહેલાં યુગલિયાના ક્ષેત્ર હતા, જે બધા મરીને દેવમાં જતા હતા. અહીંયા નારક ગતિ અહીંથી જાય એ પ્રકાર નહોતો પરિણામમાં, પણ અહીંયા આ બાજુ જ્યાં દિવ્યધ્વનિ શરૂ થઈ તો એ પંચમ ગતિ ખુલી અને એક નર્ક ગતિ પણ ખુલી, બે સાથે ખુલી. એટલે કે જે જીવોની યોગ્યતા તે દેશમાં ને સાનુકૂળ નહોતી એને વિરોધ થયો, એ નરકના પરિણામ કરવા આવ્યા. જે લાયક જીવો હતા તેના પરિણામ અનુકૂળ થયા, તેને આદર થયો અને સત્કાર કર્યો ભગવાનની માનીને, એ પંચમ ગતિ બાજુ પરિણામમાં લાગ્યા. આમ ચાલુ માન્યતાનો, મિથ્યા માન્યતાઓનો સત્યના પ્રકાશનમાં આપોઆપ નિષેધ હોવાથી આવા પ્રકારો પણ જગતમાં સહજપણે ઉત્પન્ન થાય છે, થતા આવ્યા છે, થતા રહે છે અને થતા રહેશે. આ ત્રણેય કાળની જગતની અનિવાર્ય પરિસ્થિતિ છે. આ સત્ય ધર્મ નિર્વિકલ્પ છે, એ ધર્મમાં તો ઈચ્છા વિકલ્પ રાગ તૃપ્તિ અને વિતરાગી અતિન્દ્રિય શાંતિની પ્રાપ્તિ છે, લાભ છે એટલે પ્રાપ્તિ છે. એ શાંતિ ને ધર્મ કેવો છે? સત્ય ધર્મ કે નિર્વિકલ્પ છે. હવે નિર્વિકલ્પ દશા કેવી હોય એની ખબર નથી. ધર્મના નામે અનેક પ્રકારના શુભ વિકલ્પો થાય તેને ધર્મ માનવો મનાવવામાં આવ્યો છે, પોતે પણ માની રાખ્યો છે અજ્ઞાનપણે. એટલે ખરેખર ધર્મ શું છે એ વાત છૂટી ગઈ. ગ્રહસ્થોને તો બહુ વિચારવાનો અવકાશ નથી, કેમ કે આ કાળમાં પુણ્યયોગ ઓછો છે. એટલે ખર્ચના બે ટાંકિયા સરખા કરવા, ખર્ચા એટલું ઉધરે ને આવક ગમે થાય, એ બે સરખા કરવા પ્રાય મનુષ્યનો મનુષ્યભાવનો સમય ચાલ્યો જાય. પેલામાં પહેલી વાત ત્યાંથી શરૂ કરી છે. અત્યારના કાળમાં હિનપુણ્ય હિન પુરુષાર્થી તો જીવ છે, હિન યોગ્યતા વાળા તો જીવો છે, પણ હિનપુણ્ય વાળા પણ એવા છે કે અત્યારના મનુષ્યોનો મનુષ્યવાયુનો કાળ લગભગ 100-95% વધારે, 2-3% બાદ કરતા આજીવિકા માટે સ્ટ્રગલ કરીને એટલે યુદ્ધ કરીને મહેનત કરીને એમાં પૂરેપૂરા રોકાઈ જઈને ડૂબી જઈને મનુષ્ય આવી પૂરું કરી નાખે છે. એને તો વિચારવાનો સમય મળતો
નથી.
જે કોઈને એવી પરિસ્થિતિ નથી અને કંઈક પૂર્વકર્મના યોગે સાનુકૂળતા છે, એમાં મોટો ભાગ પ્રાપ્ત સંપત્તિનો ભોગવેલા ઉપયોગ કરીને એમાં મનુષ્યાયુ પૂરું કરે છે.
બરાબર.
એટલે તત્વને વિચારવાનો અવકાશ બહુ ઓછો થઈ ગયો. અને ત્યાગીઓને પણ જૈન ધર્મ સત્ય ધર્મ નિર્વિકલ્પ ધર્મ છે એ વાતની જાણે કેમ કે રાગ અને વિકલ્પ ની ઈચ્છા તો રહ્યા જ કરે, એ તો થયા જ કરે, એ બંધ થાય એ વિચાર વિષય સમજમાં નથી. એ પ્રકાર છે. ધર્મની અનુકૂળતા તો નારકીમાં છે. ધર્મની અનુકૂળતાનો સવાલ નથી, આ તો જીવોના પરિણામની પરિસ્થિતિ શું છે. નિર્ધનતા હોય એટલે એને ધર્મનો કાર્ય ન કરી શકે, પરિણમન ન કરી શકે, એ બાજુ વળી ન શકે, પરિણામને એ બાજુ લગાવી ન શકે, કોઈ પણ હાલતમાં થઈ શકે છે. જ્યારે તિર્યંચોને થાય છે, નારકીઓને થાય છે, તો મનુષ્યને એવી કઈ પ્રતિકૂળતા આપે છે. પણ પોતાનું પ્રયોજન માત્ર પેટ ભરવાના છે, પોતાનું પ્રયોજન માત્ર બાહ્ય જીવન જીવવા પૂરતું છે, અને અનુકૂળતાવાળું બાહ્ય જીવન જીવવા એટલું જ જીવન છે, એટલું જ પ્રયોજન છે, બસ એની પાછળ પરિણામ લગાવે તો સ્વાભાવિક રીતે પછી ત્યાં જ પરિણામ લાગે. બસ પોતાનું ત્યાં જ પ્રયોજન સમજાણું છે, ત્યાં જ સુખ સમજાણું છે, એવું જીવન સમજાણું છે. ધર્મમય જીવન એને સમજાણું નથી, તેથી પરિણામ ત્યાંથી છૂટતા નથી. અનુપ્રાપ્ત અનુકૂળતાઓમાં અને નહીં પ્રાપ્ત અનુકૂળતાઓને પ્રાપ્ત કરવામાં માત્ર પરિણામ લાગ્યા રહે છે. એનો તો કોઈ છેડો નથી. બધાને એક સરખી પરિસ્થિતિ નહીં હોવા છતાં દરેકની એક જ સામાન્ય પરિસ્થિતિ છે. પાછું એમ નથી કે ઓછું જેની પાસે ધન છે એની એવી પરિસ્થિતિ છે માટે વ્યાજબી છે. પણ ઓછું હોય, એથી વધારે હોય, એથી વધારે હોય, એથી વધારે હોય, એથી વધારે હોય, સમાજના તમામ સ્તરના જીવોના પરિણામની પરિસ્થિતિ એક જ પ્રકારની છે. સ્તર અનેક હોવા છતાં બધાને પૂરેપૂરી અનુકૂળતાઓ જોઈએ છે, કોઈને પૂરી મળતી નથી, અધૂરી કોઈને પોસાતી નથી, અને પરિણામ કોઈને અનુકૂળતાઓ મેળવવામાંથી હટાવવા નથી. આ સ્થિતિ છે. પણ એ તમામ અનુકૂળતા પ્રતિકૂળતાઓ સુખ દુઃખ નથી, પોતાની કલ્પના સુખ દુઃખની છે એમ સમજીને ત્યાંથી ઉદ્યમ પુરુષાર્થના પોતાના પરિણામને પોતાના આત્મા પ્રત્યે લગાવે, પુરુષાર્થને અંતર્મુખી કરે, તો સમજણથી ગમે તે હાલતમાં કરી શકે છે. એમાં કોઈ બાહ્ય અનુકૂળતાની આવશ્યકતા નથી કે અનુકૂળતાઓ અમુક જા અમુક હદે હોય તો થાય, નહીતર ન થાય, એવો કોઈ નિયમ થયા નહીં. કહેવાનો મતલબ કેવો છે કે ગૃહસ્થોને આ પ્રકારે અવકાશ નથી, અને ત્યાગી થયા પછી પણ સત્ય ધર્મ કેવો નિર્વિકલ્પ ધર્મ છે એમ. બસ કોઈને કોઈ પ્રકારની ક્રિયા કરે તેથી ધર્મ થાય છે, આવી એક રૂઢિ, આવી એક સંપ્રદાયની પદ્ધતિ છે કે જે ખરેખર ધર્મ નથી. અને ત્યાં ધર્મ પડાય છે અને ધર્મ થાય છે એવી એક મિથ્યા માન્યતાનો, નવી ગ્રહણ કરેલી ગ્રહિત મિથ્યા માન્યતાનો, ગ્રહિત મિથ્યા દર્શનનો ત્યાં પાછો પ્રકાર ઉભો થાય છે. દર્શન મોહ ત્યાં વધારે ઉગ્ર થાય છે, અને તેથી કરીને સત્ય ધર્મથી દર્શન મોહ રહિત એવા ધર્મથી દૂર જવાનું થાય છે.
માર્ગ અંતર નો છે. હવે શું કરે, અજ્ઞાની ભૂલ કરે, ખબર ન હોય.
ખબર ન હોય પણ ખબર નથી એવું છે, ખબર એવી ખબર છે એને, તો એમ ખબર છે કે મને ખબર છે. અને તેથી સત્યના પ્રકાશનનો પણ વિરોધ કરે છે કે નહીં, તમે કહો છો એમ હોય નહીં, અમે કહીએ છીએ એમ હોય. આ મોટું વિસર્જન કરે છે. બીજા તો ઠીક છે, પણ જેવો તારે આ વિષયની અંદર ટાંક ઉડાડે છે, કાંઈક હસ્તક્ષેપ કરે છે, કાંઈક વિષય સમજવાનો પ્રયત્ન કરે છે, સમજે છે, વાંચે છે, વિચારે છે, અધ્યયન કરે છે, એમાં પણ નાની કહે છે તે બધું જ બરાબર છે એમ નથી, પણ કેટલુંક બરાબર છે ને કેટલુંક બરાબર નથી એમ ચાલવાનું આવે છે. અનંતકાળથી જો કોઈ દોષ રહ્યો હોય તો આ છે. સત્ય ધર્મનો વિચાર, સત્ય ધર્મનો સાહિત્યનું અધ્યયન કર્યા પછી, અને સાચા દેવગુરુ મળ્યા પછી, એ સાચા દેવગુરુનો વિચાર કર્યા પછી, અત્યારે દેવની ઉપસ્થિતિ નથી, અત્યારે નિર્ગ્રંથ ગુરુ મળતા નથી, પણ મોક્ષ માર્ગી મળે છે તો કોઈ જ્ઞાની મળે છે તો પણ એનું બધું જ બરાબર છે, એની સર્વ કોઈ ક્રિયા વંદનીય છે એ પ્રકાર ઉપજતો નથી, ત્યાં સુધી એને સ્વચ્છંદ વર્તે છે અને સ્વચ્છંદ રૂપી અંધત્વ છે, ત્યાં ધર્મની પ્રાપ્તિ થતી નથી, એ પ્રકારને લઈને જીવ આ વિષયની ઘણા નજીક આવ્યા પછી પણ દૂર ને દૂર રહે છે, એનું કારણ બને છે.
શ્રદ્ધાથી માની લો કે જ્યારે અંદરથી મનમાં ટેલી થાય,
શ્રદ્ધા ઓળખીને કરવી, નાનીની મૂળ પરિણતિને ઓળખવી, બાહ્ય દ્રષ્ટિ હોવાથી, સ્થૂળ જ્ઞાન હોવાથી તેમની બાહ્ય દશા જે મૂળ દશા નથી, ઉત્તર દશા છે, એનો પરિચય તો રહ્યા કરે છે ને થયા કરે છે, પણ એ બધું ઉદયાધીન છે. એમની જે મૂળ દશા છે, જે અધ્યાત્મ પરિણતિ છે, જે નિર્વિકલ્પ સત્ય ધર્મરૂપ પરિણતિ છે, એને ઓળખવી, એને ઓળખતા જે મહિમા આવશે અને જે શ્રદ્ધા થશે તે શ્રદ્ધા ટકશે, નહીંતર જ્ઞાની માનવા છતાં એના ઉપર ની શ્રદ્ધા ટકી શકશે
નહીં.
આ પરિસ્થિતિ પ્રત્યક્ષ જોવામાં આવે છે, માન્ય તો છે પણ કેટલું બરાબર છે કેટલું બરાબર નથી. આ પરિસ્થિતિ જીવને પોતાને જ્ઞાનીને અને સત્ય ધર્મથી, સત્ય પુરુષથી, સત્પુરુષથી અને સત્ય ધર્મથી વિમુખ રાખે છે, દૂર રાખે છે, એ પરિસ્થિતિ થાય છે. કેમ કે ધર્મ એ બહુ ગુપ્ત તત્વ રહ્યું છે સંસારમાં, આ જગતમાં અનાદિથી ધર્મ એ બહુ ગુપ્ત તત્વ છે કે જેને સમજવા માટે, ઓળખવા માટે પણ કોઈ અપૂર્વ સંશોધનની આવશ્યકતા રહે છે. એવીના સત્ય ધર્મ જાણવા, સમજવા કે ઓળખવા પણ મળતો નથી, અંગીકાર કરવો એ તો એનો આગળ બની શકે. બરોબર, નહીં તટસ્થ રહેવાનું ક્યાં પ્રશ્ન, શ્રદ્ધામાં ન આવે ત્યાં સુધી એનો ઉદ્યમ શ્રદ્ધાનો થવો જોઈએ, કરવા માટેનો એનો ઉદ્યમ હોવો જોઈએ, પ્રયત્ન હોવો જોઈએ.
બરોબર,
એમ છે તટસ્થ રહેવાનું ક્યાં પ્રશ્ન, ઊંધો બીજી બાજુ તો ઊભો જ છે, નુકસાનના પડખે તો ઊભો છે, ત્યાંથી છોડીને લાભના પડખે કેવી રીતે આવે પ્રયત્ન સતત હોવો જોઈએ, જાગૃતિપૂર્વકનો પ્રયત્ન એને હોવો એનું નામ મુક્તતા છે, એનું નામ આત્માર્થતા છે. એવી શ્રદ્ધા છે કે જે ટકી શકશે,
બરોબર,
એ શ્રદ્ધા ટકી શકશે
નહી.
કઈ એવો પ્રસંગ ઉત્પન્ન થાય તો એ અવિશ્વાસ થશે, આમ કે એમ આવ્યા વિના રહેશે. એ વિષય બહુ વિચારણીય છે. શ્રીમદજી એ વાત બહુ નાખી છે. પુરુષનું ગમે તેવું આચરણ પણ વંદન યોગ્ય છે એવો મહાત્મા પ્રાપ્ત થયે, નિસંદેહપણે ન વર્તી શકાય અને ત્યાં શંકા પડી જાય. તેમ તે વર્તતો હોય મહાત્માની વર્તના એવી દેખાય કે શંકા પડે, નિસંદેહતા ન રહે, તો મુક્ષુએ કેવી દ્રષ્ટિ રાખવી એ વાર્તા વિચારવા યોગ્ય છે. આમ કરીને પ્રશ્નમાં ઉભા રહે છે. આગળના કેટલાક તત્વોમાં એનો ખુલાસો છે, પણ આવા આવા પ્રશ્નો એને અમને તો મોક્ષ થી પણ સંતચરણ ની સમીપતા બહુ વાલી છે. આ વાત નથી, ઈશ્વર ઈચ્છા હશે તો પ્રવૃત્તિ થશે, જે કાંઈ થશે તેને સુખદાયક માની લેશે, માની લેશે. એ તો બધું બહારમાં બનવાનું બને, પણ મન મેળાપી સત્સંગ વિના, સત્સંગ માટે જ્ઞાન દશામાં કેટલી એમની તીવ્રતા છે, પણ મન મેળાપી જેવો મન મનને અનુકૂળ એવો, આપણે આયા મન ફરે છે, આયા મન મેળાપ છે, એવો સત્સંગ વિના કાળક્ષેપ થવો દુર્લભ છે. અમારો સમય પસાર થવો દુર્લભ લાગે છે. મોક્ષ થી અમને સંત કરે, સંતની ચરણ સમીપતા બહુ વાલી છે. આ વાત પણ તે હરિની ઈચ્છા આગળ દીધ છીએ, એટલે આગળ તો લાચાર છે. ફરી ફરીને આપની સ્મૃતિ થાય છે. જ્ઞાન તેજ કે અભિપ્રાય એક જ હોય, થોડો અથવા ઘણો પ્રકાશ, પણ પ્રકાશ તે પ્રકાશ એક જ. શાસ્ત્રાદિકના જ્ઞાન થી મેળો નથી, પણ અનુભવ જ્ઞાન થી મેળો છે.
જ્ઞાનીમાં શંકા થાય, પણ જ્ઞાની તો કઈ નુકસાન છે? નુકસાન તો આ શંકા કરનાર ને જ.
પોતાના હિત હિતનો સવાલ તો પોતાને કરવાનો મતલબ ચાલે છે. સત્ય ધર્મ છે એ નિર્વિકલ્પ છે, તેથી એ ગુપ્ત રહી ગયો. વિકલ્પ છે એનો મનમાં પ્રકાશ થાય છે, વાણીનો બહાર ભાષાથી અવાજ રૂપે પ્રસિદ્ધ પણ થાય છે, પણ જે ખરેખર સત્ય ધર્મ છે એ તો નિર્વિકલ્પ રહી ગયેલો ધર્મ છે. એટલે જગતમાં એ વિષયમાં અજાણપણા રહી છે. અને એવા એ નિર્વિકલ્પ ધર્મ ને વિશે શુભરાગની પણ મુખ્યતા નથી. અશુભ નો તો ખેર વિચાર કરવાનું સ્થાન નથી, પણ શુભરાગની પણ એમાં મુખ્યતા નથી. વિતરાગતા વર્તે છે, પરિણામમાં વિતરાગતા વર્તે છે, જ્ઞાનમાં સત્યનો ન્યાય વર્તે છે. ભાષા એ કઈ ધર્મ નથી. એમ કહે કે અમે આમ કહીએ છીએ, બરાબર કહીએ છીએ, પણ ભાષા કઈ ધર્મ
નથી.
પરિણામમાં વિતરાગતા છે, જ્ઞાનમાં આત્મા પ્રત્યે દૂરી જનાર નય ન્યાય વાળું જ્ઞાન છે. બસ એ ધર્મ. ભાષા કોઈ ધર્મ નથી, પણ જ્ઞાનમાં વિવેક વર્તે છે તે સત્ય ધર્મ છે. જે જ્ઞાનમાં સત્યાસત્યનો વિવેક વર્તે છે, અને એમ વર્તતા જે જ્ઞાનમાં જે પરિણામમાં જીવમાં વિતરાગતા ઉત્પન્ન થઈ, તે વિતરાગતા નિર્વિકલ્પ વિતરાગતા તે સત્ય ધર્મ છે. સવિકલ્પ રાગાંશ છે તે કોઈ ધર્મ નથી. ચાહે તે સ્વપ્રત્યયનો હોય કે ચાહે તે કોઈ પણ પરપ્રત્યયનો હોય, તે કોઈ ધર્મ નથી. આ વિષય લીધો છે સ્વામી કાર્તિકેયાનું શિક્ષાની 398 ગાથાના પ્રવચન. આ એટલે પ્રવચનમાં આવી ગયો છે કે વિતરાગતા વર્તે છે, વર્તે છે. ધર્મમાં તો વિતરાગતા વર્તે છે, વિતરાગતા પરિણમે છે, વિતરાગતાનું આચરણ છે તે ધર્મ છે. અને જ્યારે વિતરાગતાનું આચરણ હોય, નિર્દોષ પરમાત્માના આશ્રે, નિર્દોષ નિજ પરમાત્માના આશ્રે જ્યારે વિતરાગતા વર્તે, ત્યારે જ્ઞાનમાં સત્યનો ન્યાય વર્તે. સત્ય અને અસત્ય પ્રયોજનભૂત વિષયમાં જેને વિતરાગતા વર્તે છે તે સમજી શકે, જેને વિતરાગતા નથી એટલે કે જેને રાગનો પ્રેમ છે, જેને રાગની રુચિ છે, જેને રાગની શ્રદ્ધા છે, અને તેથી કરીને જેને રાગ સાથે એકત્વ બુદ્ધિ વર્તે છે, તે એના જ્ઞાનમાં સત્યનો ન્યાય. વિતરાગતા પરિણત જીવને જે વર્તે છે તેવો વર્તી શકે નહીં.
બરોબર.
માટે સત્પુરુષને પ્રમાણ ગણવામાં આવેલા છે, અને તેથી તેમના અભિપ્રાય તેમના વચનને પણ પ્રમાણ ગણવામાં આવ્યા છે. પુરુષ પ્રમાણ છે, તેથી તેમના વચનો પણ પ્રમાણ છે.
બરોબર.
જ્ઞાનમાં સત્યનો ન્યાય વર્તે છે, ભાષા એ ધર્મ નથી. એટલા માટે કેટલાક જીવો આ વિષયમાં ક્ષયોક્ષમમાં પણ આવી વાતો ક્ષયોક્ષમથી પણ ધારે છે, અને એમની ભાષા એવી કોઈ હોય છે કે જેથી બીજા જીવોને વ્યામોહનું કારણ થાય છે. એ કોઈ ધર્મ નથી. ભાષા એ કોઈ
ધર્મ નથી. સત્ય ધર્મનું પ્રરૂપણ
પ્રરૂપણ થાય એવી ભાષા પોતે પૂદગળ વર્ગણાની પર્યાય છે. પૂદગળની ભાષા વર્ગણાની પર્યાય છે. અરે ભગવાનની દિવ્ય ધ્વનિ પણ ભાષા વર્ગણાની પર્યાય છે. એ કોઈ ધર્મની પણ પર્યાય નથી.
બરોબર. વિતરાગતા છે એટલો ધર્મ.
જેટલી વિતરાગતા છે એટલો ધર્મ. એ વિતરાગતા સાથે જે સમ્યક જ્ઞાન વર્તે છે તે ધર્મનું પરિણામ. એ વિતરાગતા સાથે જે સમય પ્રધાન વર્તે છે તે પણ ધર્મનું પરિણામ છે. ભાષા ધર્મ નથી પણ જ્ઞાનમાં વિવેક વર્તે છે. એ જ્ઞાનનો વિવેક એવો છે, મૂળ વાતનું એ છે કે જેનું જ્ઞાન નિર્મળ છે, જેનું જ્ઞાન સ્વચ્છ છે, ચોખ્ખું છે, તે સીધું સમજી શકે છે કે આત્માને આ હિતકર છે કે આત્માને આ અહિતકર છે, મારા હિતરૂપ પ્રયોજનને આ સાનુકૂળ છે કે મારા હિતરૂપ પ્રયોજનને આ પ્રતિકૂળ છે, એવા પ્રયોજનના વિષયમાં સૂક્ષ્મમાં સૂક્ષ્મ દ્રષ્ટિકોણ નિર્મળ જ્ઞાનમાં સમ્ય જ્ઞાનમાં આવે છે, એટલો મિથ્યા જ્ઞાનમાં કદી આવી શકતો નથી. એનું કારણ છે કે જે જ્ઞાને પોતાના જ આત્મામાં ઉપજતા રાગને ભિન્ન કરીને જાણ્યો અને પોતાના ઘરમાં પ્રયોજનને સિદ્ધ કર્યું, હાંસલ કર્યું, એવું જે જ્ઞાન, તેથી આગળના તમામના સ્થૂળ વિષયમાં સારામાં સારો એ પ્રકારે વિરોધ કરી શકે છે પ્રયોજનના વિષય જૂથ. જ્યારે જેનું જ્ઞાન રાગાદિથી એકત્વ ભજી રહ્યું છે, જેનું જ્ઞાન રાગ સાથે એકમેક થઈ રહ્યું છે અને પોતાનામાં ઉત્પન્ન થતા રાગના સ્વાદને જે ભલો જાણે છે, તેથી એમાં એ હૃદયને રૂચે છે, તેથી એમાં એને એકત્વ વર્તે છે, એવો જે અંદર અવિવેક ઉત્પન્ન થઈને રહ્યો છે તે બીજા શું વિવેકને સમજી શકવાનો હતો. પોતાના ઘરની ખબર નથી એને બીજી શું ખબર છે, બીજાના ઘરની શું ખબર છે એને બીજાના ઘરની કઈ ખબર નથી. આ સંગીત ચારિત્ર અર્થે જે ઉદ્યમને ઉપયોગ કરે તે તપ કહ્યું છે. તપ અને ચારિત્રના વિષયમાં અહીંયા યોગદેશનું સ્પષ્ટીકરણ છે. સ્વામી કાર્તિકેય અનુપરીક્ષાને ચાર થોડા સંસદમાં ચારિત્ર એટલે સ્વરૂપ સ્થિરતા, આત્મામાં આચરણ કરવું, સ્થિર થઈને આત્માનો ઉપયોગ આચરણ કરે અથવા અનંત ગુણોના સર્વ પરિણામ આત્મ સ્વરૂપને વિશે નિમગ્ન થાય, અંતર્મગ્ન થાય, તેને આચરણ અથવા ચારિત્ર કહેવામાં આવે છે. તેને માટે એવા ચારિત્રને અર્થે જે ઉદ્યમ કરે અને સ્વરૂપમાં સ્થિર થાય એવો ઉપયોગ કરે તેને ભગવાને તપ કહ્યું છે. ભગવાને જે તપ કહ્યું છે એનું સ્વરૂપ આવું છે. આ તપથી નિર્જરા છે. મા સ્વામી મહારાજે જે કહ્યું કે તપતા નિર્જરા છ, એ આ તપથી નિર્જરા કહે છે. લોકોની તપની રૂઢિ, તપની પરંપરા જે ચાલી છે વર્તમાન જૈન સંપ્રદાયમાં, જે પદ્ધતિ છે તપની, એનાથી નિર્જરા થાય છે એવી વાત કહેવા માંગતા
નથી.
ચારિત્ર અર્થે એટલે સ્વરૂપ છે, સ્થિરતા અર્થે જે ઉદ્યમ એટલે પુરુષાર્થ કરે, તીવ્ર પુરુષાર્થ કરે, ઉગ્ર પુરુષાર્થ કરે, અને જે જ્ઞાનનો ઉપયોગ સ્વરૂપમાં સ્થિર કરે, સારી રીતે સ્થિર કરે, એને તપ કહ્યું છે. આત્મામાં પોતાનો ઉપયોગ પુરુષાર્થપૂર્વક જોડે બાયની જે તપની ક્રિયા છે એની રૂચિને પકડેલી છે સંપ્રદાયમાં રહેલા જીવોની, કે આ વાત સાંભળવાની તૈયારી સાંભળવા માટે પૂછ્યા, વિચારમાં પ્રયોગ કરવા અને અંગીકાર કરવાની તો વાત આત્મામાં પોતાનો ઉપયોગ પુરુષાર્થ પૂર્વક જોડે તે ચારિત્ર અથવા તો તપ છે. પોતાના અંતરમુખી પુરુષાર્થમાં પુરુષાર્થ દ્વારા સ્વરૂપમાં સ્થિર રહેવાનો ઉદ્યમ કરે, ઉપયોગ સ્વરૂપમાં સ્થિર થઈ જાય ત્યારે એને ચારિત્ર થઈને કહેવામાં આવે છે. અને મુનિઓને એવી સ્થિરતા પ્રાપ્તિ છે માટે એમને ચારિત્રવાન મુનિ છે એમ કહેવામાં આવે છે. દ્રેવલિંગી મુનિ બાહ્ય તપસ્યાથી તો બરાબર નિરતિચાર પાડે છે, અથવા આચરણ ચારિત્રને આચરણ કહે છે ને, તો દર્શનાચાર, જ્ઞાનાચાર, તપાચાર, વિર્યાચાર બધા પંચાચારને તો બરાબર પાળે છે, બાહ્ય પંચાચારને તો નિરતિચાર પાળે છે, છતાં પણ એમને તપ છે, એમને ચારિત્ર છે એમ ભગવાન સંમત કરતા
નથી.
એવું તો અંતવાર જીવે કર્યો પણ પરિભ્રમણમાં એક ભાવ પણ ઘટ્યો નથી. આત્મામાં પોતાનો ઉપયોગ પુરુષાર્થ પૂર્વક જોડે એ ચારિત્ર અથવા તો તે તપ છે. તેને ચારિત્ર કહો અથવા તેને તપ કહો. વિતરાગ દશા પ્રગટ કરે તે તપ છે. એમાં વિતરાગ દશા વિશેષ ઉજ્જવળ વિશેષતાપૂર્વકની દ્રઢતાપૂર્વકની વિકસિત થયેલી વિતરાગ દશા પ્રગટ થાય છે એને તપ કહેવામાં આવે છે. તપનો અર્થ થાય છે તેજ. શાસ્ત્રમાં એવો અર્થ કર્યો છે તપ એટલે તેજ. કયું તેજ? શરીરનું તેજ
નહીં,
આત્માનું તેજ. જેમ સોનાને પાલિશ કરે સોનું છળકે એમ સ્વરૂપમાં એકાગ્રતા થાય ત્યારે અંદરના ગુણોનું પ્રગટપણું થાય અને આત્માનું તેજ પ્રગટ્યું એમ કહેવામાં. અને તપ તે તેજ છે અને તેજ છે તે શોભા છે આત્મા એમ વાત. જેમ સોનાનો ચળકાર તે સોનાની શોભાની સુંદરતા ગણવામાં આવે છે તેમ આત્મામાં પ્રતપન થાય, વિશેષ એકાગ્રતા થાય, વિશેષ વિતરાગતા થાય અને આત્માના ગુણો ઝળકી ઉઠે ત્યારે આત્માનું તેજ પ્રગટ્યું ને આત્મા સ્વભાવમાન થયો એમ કહેવામાં આવે છે. એ વિતરાગતા પ્રગટ કરે તે તપ છે. તે વખતે કાય દ્વેષ હોય છે પણ તેથી આત્મામાં વિભાવ પરમતીના સંસ્કાર થાય છે તેને મટાડવાનો મુનિ ઉદ્યમ કરે
છે.
ત્યારે અશાંતા થાય, રોગાદી થાય, અનેક પ્રકારની બાધા થાય, પ્રતિકૂળતા જેને કહે એવું થાય તો પણ પોતાના પરિણામ છે એ સ્વરૂપમાં સ્થિર કરવાનો મુનિ ઉદ્યમ કરે છે. અશાતામાં ઘેરાતા નથી, પકડાતા નથી અને અશાતા પાસે હારી જતા નથી. આવી સ્વરૂપની ઉગ્રતા ધારણ કરતા આહાર આદિની વૃત્તિ છૂટી જાય, વિકલ્પ છૂટી જાય, ઉપવાસ રહે, શરીરમાં અનેક પ્રકારની અશાતા બીજી રીતે પણ થાય, શક્તિ આદિ પણ આવે, રોગાદિ પણ થાય, અનેક પ્રકાર થાય. શરીર ક્રશ થાય, અંગ ઉપાંગ જલાય જાય વગેરેના નિમિત્તે વિભાવ પરિણતિ અને અણગમો ને દ્વેષ ન થાય, આવું બધું થવા છતાં પણ અને એનો ખ્યાલ આવવા છતાં પણ વિભાવ પરિણતિ ઉત્પન્ન થાય, અણગમો કે દ્વેષ ન થાય, પણ સ્વભાવમાં વિશેષ ચિંતા થાય, અને બધા ગુણો ખુલે ખીલે એમાં સુખ અને શાંતિ પણ વધારે પ્રગટ થાય કરે છે. આ મુનિ તપ કરે છે, તપ કરવાનું અંદર નું આ પ્રકારનું પરિણામ છે. બહારમાં પછી કાયક ની સામે દેખાય પણ ખરેખર જે તપ છે એ તો અંદરમાં થાય છે. પેલી તો બહારની સ્થિતિ છે એનું વર્ણન કરવામાં આવ્યું છે. એ તો મુનિ થાય ને આવું થાય તો એ મટાડવાનો પ્રયત્ન કરે કે નહીં કે મુનિને કરે. એટલો રાગ મુનિને શરીર ઉપર હોય નહીં. શરીર ઉપર રાગ હોય તો મુનિ રહેતા જેને દેહથી ભિન્ન કેવળ ચૈતન્યનું ભાન સમીર દર્શનમાં કર્યું તેને સ્વરૂપ સ્થિરતા ન રહી ત્યાં સુધી ભલે શરીરના વિકલ્પો નિષેધપૂર્વક અથવા જેને એમ કહીએ કે હિત બુદ્ધિ એ ન થાય એવા વિકલ્પ થાય છે, એ અહિત થાય છે એવો વિકલ્પ વિકલ્પને એ જાણે છે, છતાં અસ્થિરતા છે એટલે થાય છે. તે જ સાધક જ્યારે સ્થિરતાના તબક્કામાં પ્રવેશ કરે છે ત્યારે એને શરીરની અસાતા થવા છતાં તે અસાતા મટાડવાના વિકલ્પ થતા વિકલ્પ થાય નહીં એમ વાત છે. વિકલ્પ થાય ને એને દબાવે એમ નહીં પણ વિકલ્પ થાય નહીં. થાય ઉલટાનો વૈરાગ વધે ને વિતરાગતા વધે અથવા અસાતાના કાળમાં પોતે જ્ઞાતા દ્રષ્ટાનો પ્રયોગ વધારે પોતાના આદરથી એ વધારે ઉદ્યમથી એ વધારે પ્રયોગને એ પરિસ્થિતિનું તપ જોઈને એવા પ્રયોગ તપના નવા નવા પ્રયોગ પણ સાધક કરે આમ થતાં અસાતા થશે તો એ અસાતા થશે ત્યારે હું જ્ઞાતા દ્રષ્ટા રહી શકીશ એવા મારા પરિણામની દ્રઢતા અને મારા પરિણામની શક્તિ અને પુરુષાર્થની સ્થિતિ મને જોવામાં આવે છે. તેથી ગ્રસ્ત પણ છોડીને પણ એ દીક્ષાદી વિકાર કરે છે અથવા ગ્રસ્તમાં પણ અનેક પ્રકારના વ્રતને વિકાર કરે છે તો ત્યાં જ્ઞાતા દ્રષ્ટાપણામાં રહેવા માટેનો એ પ્રયોગ છે, દુઃખને સહન કરવા માટેનો પ્રયોગ છે એમ નથી. અને એ જ પ્રયોગની પદ્ધતિથી દેહાંતના કાળમાં પણ એ જ પ્રયોગ અમલમાં મૂક્યા છે. એમ કે જેને દેહ ધારણ કર્યો છે એ દેહ ત્યાગ અવશ્ય કરશે. તેથી દેહનો ત્યાગ થવાનો વિશાળ ખે કદી પણ મનુષ્યને સાધક ને હોય શકે. દેહ તો જે ધારણ કર્યો છે એનો છેડો આવવાનો પ્રશ્ન તો વસ્તુની સ્થિતિ છે. એ વસ્તુની એક સ્થિતિ છે કે જે આદિ થઈ છે એનો આવવાનો છે પણ એ કારણે અસાતા પણ થશે. પ્રાણ છૂટશે ત્યારે અસાતા થયા વિના રહેશે ભલે લાંબો કાળ કે થોડો કાળ ત્યારે પણ એ જ પ્રયોગને એ અમલ કરે છે. એ પ્રયોગને વધારે એ
અમલ કરે
વધારે પ્રયોગમાં લાવીને ત્યાં સ્થિર રહે છે, ઉતરાગતામાં રહે છે. અને કેટલા જ્ઞાનીઓ અને સાધકો આ બાજુ પ્રાણ છૂટવાનો સમય હોય આ બાજુ નિર્વિકલ્પ દશામાં આવે થાય છે, દુરુપયોગમાં આવે છે એવો પ્રયત્ન ને પુરુષાર્થમાં એ આવી જાય છે. વિશેષપણે કે જેથી ત્યાં ગુણ શ્રેણી નિર્જરા થઈ જાય છે એ કાળે જ્ઞાનીને ઢગલા બંધ કર્મ કરે છે અથવા ઢગલા બંધ અશુદ્ધિનો નાશ થાય છે. નિર્મળતા અને શુદ્ધિ અંદરથી સ્વભાવમાંથી પ્રગટ. તેથી કોઈ પણ પ્રકારના પ્રતિકૂળતાના યોગમાં સ્વરૂપનો ઉદ્યમ કરવો એ એક જ પુરુષાર્થની લાઈન સાધકો જાળવી રાખે છે અને એક જ પ્રકારે રહે છે, કોઈ બીજા પ્રકારમાં આવતું
નથી.
વિશેષ લિંગતા થાય એવો મુનિ ઉદ્યમ કરે છે અને પોતાના શુદ્ધ સ્વરૂપ ઉપયોગને ચારિત્રમાં નિભાવે
છે.
શુદ્ધ સ્વરૂપ અને ઉપયોગને ચારિત્રમાં સંભાવે છે. સ્વરૂપમાં સંભાવે છે અને ચારિત્રમાં સંભાવે છે. કેમ કે અજ્ઞાની છે એ પૂગળમાં ઉપયોગને સંભાવે છે, જ્ઞાની પોતાના દર્શન જ્ઞાન ચારિત્રમાં પોતે આવીને રહે છે. સ્વરૂપમાં તો રહે છે પણ દર્શન જ્ઞાન ચારિત્રમાં આવીને રહે છે. બીજી ગાથા તે ઘણા જોરથી થંભે છે, એમ કહો ઘણા જોરથી સ્વરૂપમાં થંભી જવું તે જોર કરવું તે જ તપ છે. અને તે તપના બાહ્યને અભ્યંતરના ભેદથી 12 પ્રકાર કહેવામાં આવે છે. પણ એમાં આ એક પ્રકાર કરણ છે, બાકીના 12 ભેદ છે. 12ની ક્રિયા અને વિકલ્પને અનુસાર એના ભેદ પ્રકાર સમજાવવામાં
દેવાધિદેવ શ્રી સિમંદર ભગવાન નો જય હો. પરમ કૃપાળુ શ્રી કામદેવ નો જય હો. દિગંબર જી નો ધર્મ નો જય હો.